நமோ நுரே சௌரியந்தானம் நமோ நுரே சௌசிதானம் நமோ நுரே சௌராயிரியானம் நமோ நுரே சௌஜாயானம் நமோ நுரே சௌ திராவதி சாவணம் ஓம்காரம் எங்கும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கிலம் பகவான் மகிழம் ஊக்கமோகி மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் ஓசு மங்களம் நம சுமதி சாராய்
નિકળ પરમાત્માનું લક્ષણ એટલે શરીર રહિત સ્થિત ભગવાનનું લક્ષણ અને પરમાત્માના ધ્યાનનો ઉપદેશ જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મ વર્જિત સીધમંતા તેહે નિકળ અમલ પરમાત્મ ભોગે શર્મયનંતા બહિરાત્મતા હે અજાની તજી અંતરાચન ભોજે પરમાત્મ કો જાય નિરંતર જો નિત આનંદ પૂજે શું અધિકાર ચાલે છે વ્યવહાર સંકેતમાં નવ તત્વમાં જીવ તત્વની વ્યાખ્યા ચાલે છે એટલું બધું વ્યાખ્યાન હોય વ્યવહાર સંકેતમાં સાત તત્વ જે શ્રદ્ધા રૂપે ભેદ રૂપે સાત તત્વ છે એમાં જીવ તત્વની વ્યવહાર સંકેતમાં નિશ્ચય સંકેત વન એ રીતે સાતને જાણે માને આવા તત્વોને જાણે માને એને વ્યવહાર સંકેતનો વિષય કરવામાં બહિરાત્મા અંતરાત્માની વાત આવી ગઈ જીવની પર્યાયમાં જીવ તત્વની ત્રણ પ્રકારની પર્યાય એક બહિરાત્મા એક અંતરાત્મા અને એક પરમાત્મા એ નિશ્ચયથી આત્મા પોતાના શુદ્ધ સ્વભાવને અભેદ દ્રષ્ટિમાં નિશ્ચય સંગત દર્શનના કાળમાં એને વ્યવહાર સંગત દર્શનમાં જીવ તત્વની આવા ત્રણ પ્રકારની પર્યાયો એના વ્યવહાર સંકેતના વિષયમાં શ્રદ્ધામાં હોય છે સમજાણું કાંઈ એમાં બહિરાત્માની વાત આવી ગઈ અંતરાત્માની આવી ગઈ પરમાત્માના એક ભાગની આવી ગઈ શરીર સહિત અરિહંત ભગવાન એની વાત આવી ગઈ બીજા પરમાત્માની વાત આવે કે જ્ઞાન શરીર એટલો ફેર પાડ્યો બધામાં શરીર અરિહંતને તો શરીર હોય ને અને કેવળ જ્ઞાની હોય લોકાલોકને જાણે એવા અરિહંતને સમ્યક દ્રષ્ટિ વ્યવહાર સંકેતમાં બરાબર એને ઓળખીને જાણે સશરીરી અરિહંતને હવે અશરીરી સિદ્ધને એથી શબ્દ વાપર્યો સિદ્ધો જ્ઞાન શરીર સિદ્ધ ભગવાનને આ શરીર હોતું નથી જ્ઞાન શરીર હોય છે એકમ ચૈતન એ ત્રિવિધ એટલે જ્ઞાનાવરણારી આઠ કર્મ રહી છે જ્ઞાન શરીરી રાજાદી ભાવ કર્મ રહીત છે જ્ઞાન શરીર સ્થિર ભગવાન અને ઉદારિક શરીર વગેરે નો કર્મ એ ત્રણ પ્રકારના કર્મ મોહ કર્મરૂપે મેલ દોષ એનાથી રહી છે હા કર્મ દોષ કર્મરૂપી મેલ એ સ્થિર ભગવાનને હોતા નથી એકનું જ્ઞાન સ્વરૂપ કેવળ જ્ઞાન ઘન આખો આત્મા છે એને આ શરીર હોતા નથી તે કર્મનો મેલ પણ હોતો એટલે કર્મના મેલથી એટલે દોષથી રહી અમલ છે નિર્મળ છે એટલે નિર્દોષ છે મહંતા મહાન સિદ્ધ છે અરિહંતથી પણ એ સિદ્ધ મહાન છે આ કર્મના છે આ સિદ્ધ અરિહંતને ચાર ના છે એ મહાન સિદ્ધ પરમેશ્વરી નીકળ એટલે શરીર વિનાના પરમાત્મા છે એને સમ્યક દ્રષ્ટિએ બરાબર જાણીને ઓળખવા જોઈએ. તે અનંત સર્વને ભોગવે છે. જો અહીં વાત જ લીધી, અનંત આનંદને ભોગવે છે સિદ્ધ.
બરાબર,
સિદ્ધ શું કરે છે? અનંત એમ કે લોકાલોકને જાણે છે માટે એને સુખ છે એમ નહીં, એ તો પોતાના અનંત આનંદને જ અનુભવે છે. સમજાવું કઈ? અનંત એટલે અપરિમિત સુખને ભોગવે છે, આનંદને ભોગવે સિદ્ધ પરમાત્મા. કેવળી આનંદને ભોગવે છે પણ હજી એને થોડું બાકી થોડો મેળ છે. ભાવકર્મ રાગદ્વેષ નહીં પણ બીજા ભાવકર્મનો અંશ ઉદય ભાવનો જરૂર છે. એથી આને તદ્દન અનંત આનંદને અવ્યાબાદ સુખને સિદ્ધ પરમાત્મા ભોગવે છે એને નિકલ પરમાત્મા શરીરહિત પરમાત્મા બરાબર સંકિત દ્રષ્ટિએ વ્યવહારમાં એને ઓળખીને માનવા. આ ત્રણમાં બહિરાત્મપણાને છોડવા યોગ જાણીને જુઓ. બહિરાત્મા એટલે શરીરને રાગાદી મારા છે એવી બહિરાત્મ બુદ્ધિ. એવા બહિરાત્મ બુદ્ધિને બહિરાત્મા છે તેને જાણવા જોઈએ. જાણીને છોડવા યોગ તેને તજીને જોયો. એ જાણીને તજવા લાગી છે પોતાને પણ એ બહિરાત્મ પણ છોડવા લાયક છે, એ તો સમ્યક દ્રષ્ટિ છે. એટલે પણ જે બહિરાત્મા જીવ છે એને પણ શ્રદ્ધામાં એ બહિરાત્મા ઠીક નથી એમ છોડવા લાયક. સમજાણું ખાય? જે કોઈ પુણ્યમાં ધર્મ માનનારા, પાપથી સુખ માનનારા, શરીરની ક્રિયાથી આત્માને માનનારા, એ બધા બહિર આત્મા, આત્માનો સ્વભાવ નથી, એનથી વિપરીત વિકાર અને અજીવ તત્વ, એમાં પોતાપણું માનનારા એવા જીવોને શ્રદ્ધામાંથી છોડવા લાગે છે. એ બહિરાત્મ પણ છે, એ વ્યવહારે પણ આદરવા લાયક. દેહ આત્મા ઈ દેહ આવી ગયું બધું. દેહ એટલે શરીર અને કારણ દેહ અંદરના એના વિકારી પરિણામ એ બધું એમ આવી ગયું. સમજાણું કાય? અને અંતરાત્મા થવો જોઈએ. જુઓ, બહિરાત્મા છોડીને અંતરાત્મા પુણ્ય પાપના રાજવિજ્ઞાની ચીજ આત્માની છે, શરીર આદિ રહી છે, એવા આત્માની અંતરાત્મ દિશા પ્રગટ કરવી. અને જોયું, બહિરાત્માને છોડવો, અંતરાત્માને પ્રગટ કરવો, અને નિરંતર પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ. એ પરમાત્માનું ધ્યાન અરિયંતને સિદ્ધ પરમાત્મા. સમજાણું કઈ? એ આપણે ઇંગ્લિશ નાખ્યો શબ્દ, પણ મૂળ તો આ થઈ કે અરિહંતને સિદ્ધ એ પરમાત્માનું ધ્યાન કરવું. આ ત્રણની અંદરની વ્યાખ્યા સાબે. સમજાણું કઈ? એ તો આપણે અહીંયા એને નીજ નાખ્યું છે. બાકી એનો કરનારનો આશય તો બહિરાત ત્રણ જીવની ત્રણ પ્રકારની પર્યાય, બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. એ બહિરાત્માની પર્યાય છોડી અંતરાત્મા થઈ પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ. સમજાણું કાય? એ અરિહંત ને સિદ્ધ બે પરમાત્મા, તેને ધ્યાનમાં લઈને એકાગ્ર થવું. એટલે એનો અર્થ થયો કે સ્વરૂપ તરફની એકાગ્રતા કરવી, એ અરિહંત ને પરમાત્માનું ધ્યાન કહેવાય. સમજાણું કાય? જીવરી એ પરમાત્માનું ધ્યાન કરવાથી નિત્ય અનંત આનંદ પ્રાપ્ત કરાય છે. એનું ધ્યાન કરવાથી દેખો કસાય પુણ્ય પાપના વિકલ્પ નહીં, નહીં બહિરાત્માને છોડી દીધું. અંતરાત્મા પોતે જ્ઞાનાનંદ થઈને પૂર્ણ પરમાત્માનું ધ્યાન કરવું એ એટલે સ્વભાવ સન્મુખની ઉગ્ર એકાગ્રતા કરવી. સમજાવવાનું કાંઈ પાપના વિકલ્પો શરીરાદી મારા નથી એમ બહિરાત્મકપણું છોડી દઈ મારા માની લઈ અંતરાત્મા એટલે શુદ્ધ જ્ઞાયક મૂર્તિ છે એની ભાન કરી અને પરમાત્મા પૂર્ણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એનું આત્માનું ધ્યાન કરવું એ પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ માટે આત્માના શુદ્ધતામાં ઉગ્રપણે પુરુષાર્થ કરવો સ્વભાવમાં પુરુષાર્થ ઉગ્રપણે કરવો એ પરમાત્માનું ધ્યાન કહેવાય છે. જીવ નિત્ય અનંત આનંદ પ્રાપ્ત કરાય જેવો એવો આનંદ પ્રગટે સાદી આનંદ નિત્ય અનંત આનંદ સમજાણો નિત્યનો અર્થ કર્યો અનંત અનંત એટલે અંત ના આવે એવો અનંત આનંદ વર્તમાન પણ અનંત અને અનંત એટલે અંત ના આવે એવો નિત્ય આનંદ સમજાણું કાંઈ આત્માના આનંદ સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાન કરીને તેમાં લીન થતા એ પરમાત્માનું ધ્યાન કરીને એને કહેવાય એને અનંત એટલે જે આનંદની પ્રાપ્તિ થતા અનંત આનંદ થાય અને અનંત એટલે અંતના નાશ ન થાય એવા અનંત આનંદની પ્રાપ્તિ આત્માને આત્માના શુદ્ધ સ્વરૂપના ધ્યાન થી થાય છે. સમજાણું કાંઈ યુવામાં શુભાશુભ પરિણામનું ધ્યાન કરવું છોડી દીધું વાત કીધી શુભ પરિણામથી એને આગળ વધે કે પરમાત્મા થાય એમ છે નહીં. સમજાણું કાંઈ નાશ નહીં કાળ એટલે નાશ નહીં અનંત એટલે વર્તમાનમાં અમાપ આનંદ એમ અપરિમિતતાનો શબ્દ આવી ગયો હતો ને સમજાણું કાંઈ એમાં કર્યો હતો અનિત નો અર્થ અનંત નો અર્થ જ અપરિમિત કર્યો હતો જો છે ને શબ્દાર્થમાં અનંત નો અર્થ અપરિમિત કર્યો હતો ભોગે શર્મ અનંતા પછી કહ્યું જે નિત આનંદ પૂજે એમ પ્રગટ કરે એમાં આમ લીધું નિત્ય આનંદ પ્રગટ થાય એટલે આનંદ એવો આત્માના સ્વરૂપનું ધ્યાન શુદ્ધ અખંડ આનંદ એનું ધ્યાન કરતા નિત્ય આનંદ રહે કેવો અપરિમિત આનંદ પ્રગટ થાય અને નિત્ય રહે એવા આનંદની પ્રાપ્તિ એને સમજાવવામાં ફલાણા નૌકારનું ધ્યાન કરવું ફલાણું કરે એમની એ તો યરિયંત્ર સિદ્ધ પરમાત્મા છે પૂર્ણ આનંદ પૂર્ણ ધ્યેય પૂર્ણ પ્રગટ થયું એનું અંતરમાં ધ્યાન કરતા નિત્ય આનંદની એને દશા પ્રગટ થાય. ઉદારિક આદિ શરીર રહીત શુદ્ધ જ્ઞાનમય ભગવાન સિદ્ધ પરમાત્મા છે એ દ્રવ્યભાવ નવકર્મ રહીત છે નિર્દોષ અને પૂજ્ય સિદ્ધ પરમેશ્વરી સિદ્ધ ભગવાન તે તદ્દન નિર્દોષ અને કઈ પણ એ અંશે દોષ રહ્યો અને નિકળ પૂજ્ય સિદ્ધ પરમેશ્વરી નિકળ નામ શરીર રહીત છે તેને પરમાત્મા તે અક્ષય અનંતકાળ સુધી અનંત સુખનો અનુભવ કર્યા કરે છે. ભવિષ્યમાં કાળનો અક્ષય એટલે કાળ ને ક્ષય થાય એવા અક્ષય આનંદ કાળ અક્ષય આનંદ કાળ એ આનંદ સુખનો અનુભવ કર્યા કરે આ ત્રણમાં બૈરાત્મા પડવું મિથ્યાત થઈ હોવાથી છોડવા લાયક છે. સમજાણું કાંઈ પુનપાપથી ધર્મ માનવો શરીરને એ બધાને છોડવા લાયક એથી આત્મહિતુ એ તેને છોડીને અંતરાત્મા બનીને શુદ્ધ ચૈતન મૂર્તિની શ્રદ્ધા સંયમ દર્શન જ્ઞાન પ્રગટ કરીને પરમાત્મા પણ પ્રાપ્ત કરવું જોઈએ. હરિહંતને સિદ્ધ થવું એ ત્રણમાં ત્રણમાંની વાત કરી બહિરાત્મા છોડી અંતરાત્મા પ્રગટ કરી પરમાત્મા પ્રગટ પરમાત્મા પણ પ્રાપ્ત થવું જોઈએ કરવું જોઈએ કારણ કે તેથી હંમેશા સંપૂર્ણ અને અનંત આનંદની પ્રાપ્તિ થાય છે. પૂરા આનંદની અપરિમિત આનંદની અને અનંત એટલે નાશ ન થાય એવા આનંદની સિદ્ધ ભગવાનને પ્રાપ્તિ થાય. સમજાણવામાં છ ઢાળા તો ઘણાને મોઢે છે વાંચેલી તો ઘણા એ છે ના એ છઠ્ઠી ગાથા થઈ હવે આ જીવ એટલે પૂતગળ ધર્મ ધર્મ ને દ્રવ્ય ના લક્ષણ ને ભેદ એ શ્રદ્ધા અજીવ તત્વ કેવું એને લેવું જોઈએ. નિશ્ચયમાં તો આત્મા જ્ઞાયક સ્વરૂપ શુદ્ધ આનંદની પ્રતીકમાં વ્યવહાર સંકેતમાં જીવની પર્યાયની શ્રદ્ધાની વાત કરી અજીવની શ્રદ્ધાની વાત કરે છે. ચેતનતા બિન સોય જીવ હે, બસ એક ટૂંકી જ વ્યાખ્યાની છે. ચેતનતા બિન સોય જીવ હે, પંચભેદતા કે હે ઉદગમ પંચવરણ રતજન કો પરસ વસુ જાકે હે. જીય પુદગળ કો ચલન સહાઈ ધર્મ દ્રવ્ય અનુરૂપી તિષ્ઠત હોય અધર્મ સહાઈ જીન બિન મૂર્તિ નિરૂપી. જે ચેતનતા વિના ચેતના રહી જેમાં જાણવું અને દેખવું એ પાંચ દ્રવ્યમાં નથી. શરીર વાણી કર્મ જળ પૂદગળ ધર્માચેતમાં કાર્યમાં જાણવું દેખવું જાણવું દેખવું જેમાં નથી જાણવા દેખવામાં કાંઈ થાય નહીં. કાંઈક ના શું વાંધો આવે છે? ધૂળી કાંઈક નથી, એ તો નિમિત્ત કહેવાય. એને કાંઈક ભાઈ છે નહીં. નિમિત્ત ની અપેક્ષા સાયકો નિમિત્ત જયારે જેમ ધર્માસ્તી ને કહે છે એમ કોઈ પણ સાહિત છે નહીં. એના વળી જ્ઞાન થતા જ્ઞાન તો જ્ઞાન વળી જેમાં જ્ઞાન ભર્યું એના વળી થાય છે. ઇન્દ્રિયો વળી એટલે પૂતગળ છે, એમાં જ્ઞાન ક્યાં છે? મનમાં જ્ઞાન ક્યાં છે? અહીંમાં જ્ઞાન ક્યાં છે? આમાં તો જળ છે. ચેતન બિન કીધું ને, હે આંખ્યું કોણ? આત્મની આંખ્યું કા આંખ્યું? આંખ્યું તો જળ છે. જળ વિના નો થાય આખો, નિમિત્ત વિના નો થાય તો આખો કેવું જમ થઈ જાય. સમજાણું કાંઈ ચેતન ના રહી છે તે અજીવ છે, તે અજીવ ના પાંચ ભેદ છે. જાકે પાંચ હવે પૂતગળ ની વ્યાખ્યા કરે છો, જેમાં પાંચ વરણ છે. જો કહો એ પૂતગળ માં પાંચ વરણ છે ત્યાં ચેતના નથી, ત્યાં છે શું હવે એમ કે છે. સમજાણો, આત્મા સિવાય પાંચ દ્રવ્યમાં ચેતના જાણવું દેખવું જાણવું દેખવું ચેતના નથી, ત્યારે છે શું હવે નથી. ત્યારે કે પૂતગળ માં તો પાંચ વરણ છે, કાળો રાતો લીલો પેલો આદિ વરણ, પાંચ રસ છે ખાટો મીઠો આદિ પૂતગળ માં છે, આત્મામાં નથી. બે ગંધ છે અને આઠ પૂતગળ માં આઠ ફરસ છે, આત્મામાં નથી. આત્મા ચેતના સહી છે, આ ચેતના રહી છે. તે પૂતગળ દ્રવ્ય જાણો એ સમ્યક દ્રષ્ટિએ વ્યવહાર સંકેતમાં એને પૂતગળ દ્રવ્ય ચેતના વિનાની જીવ અજીવ ચીજને પૂતગળ દ્રવ્ય વર્ણવાળી છે અને પૂતગળ દ્રવ્ય જાણો. સમજાણું કાંઈ જીવને અને પૂતગળને જુઓ. હવે ધર્માસ્તી ની વાત કરે છે પણ ખૂબી છે એની. ધર્મ પૂતગળ ને ચલન એ ધર્માસ્તી કાય જીવને પૂતગળ ચાલે છે, ચાલે છે, ચલન ચલન ચાલે છે એને થાય છે. સમજાણું કાંઈ એટલે પાછમાં જ મૂકી દીધું એને, ચલન સહાય. સમજાણું કાંઈ શું કે કહું, ધર્માસ્તી કાય દ્રવ છે ચૌદ બ્રહ્માંડમાં અરૂપી, વ્યવહાર સંકેતમાં એની એને શ્રદ્ધા કરવી જોઈએ છીએ. એટલું કે એનું જ્ઞાન કરવું એ ધર્માસ્તી કેવું છે કે જીવને પૂતગળ પોતાની નવાઈ ચલન કરે, ચલન કરે, ચલન એટલે ગતિ કરે, એને તે સહાય એટલે નિમિત્ત હોય. સમજાણું કાંઈ છે જ નહીં એમાં. પરાણી ગતિ કરાવે એથી તે શબ્દ એમ આપ્યો છે. જીવ અને પૂતગળને ચલન ચલન સહાય, ચાલવામાં એટલે જીવને પૂદગલ ગતિ પોતે કરે ત્યારે છે, એને સહાય એટલે બીજું દ્રવ્ય છે, એને સાયકી નું એટલે નિમિત્ત કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? અને એ અમૂર્તિ છે. એ ધર્માષ્ટિકાયમાં વર્ણગણ, ઓલામાં વર્ણગણ સિદ્ધ કર્યા ને, ઉદગળમાં પાંચ વર્ણ આદિ સિદ્ધ કર્યા, તો આમાં એ છે નહી, અમૂર્તિ છે. તે ધર્મ દ્રવ્ય છે, એને ધર્માસ્તિ દ્રવ્ય જાણવું જોઈએ. તિષ્ઠત જીવ અને પૂદગલ ને જોયું, તિષ્ઠ છે ને, તિષ્ઠત સહાય નિમિત્ત એમ, પણ ચલન સહાય હતું, તિષ્ઠત સહાય. જીવ અને પૂદગલ પોતે ફરે સ્થિર થાય, તિષ્ઠત નો અર્થ ગતિ કરીને સ્થિર થાય, કયો ને એનો અર્થ? એવી ટૂંકી ભાષામાં ઘણું ગોઠવું મારો. જીવ અને પૂદગલ આમ ગતિ કરીને તિષ્ઠત ફરે. ધર્માસ્તિકાયનો દાખલો આવ્યો છે ને, માછલી ને જેમ પાણી, માછલી ગતિ કરે તો પાણી એને નિમિત્ત કહેવાય, એમ જીવને પૂદગલ ગતિ કરે તો ધર્માસ્તિ ને નિમિત્ત કહેવાય. ચલન સાય, એમ માછલી ચલે તો પાણી નિમિત્ત કહેવાય, એમ જીવને પૂદગલ ચાલે એને ધર્માસ્તિ નિમિત્ત કહેવાય. એ ધર્માસ્તિ આ પ્રમાણે નિમિત્ત છે, એવો દાખલો ઈશ્વઉપદેશ સમજવાય તો દર્શન. ધર્માસ્તિ કાય વત, બધા જેટલા નિમિત્તો છે એ ધર્માસ્તિ કાય વત ચલન સહાય. દરેક પદાર્થ પોતાથી પોતે પરણમે છે, ત્યારે જે બીજી ચીજ હોય એને નિમિત્ત કહેવામાં આવે છે. બધા ધર્માસ્તિકાય વત નિમિત્ત એમ સિદ્ધ કર્યું છે ઈષ્ટ ઉપદેશમાં. પાંચેક આ સમય ઘણું ચર્ચા થઈ ગઈ, સમજાણું કાંઈ? આત્મા પોતે સમજે ચલન સાય એમ સમજે, સદગુરુ નિમિત્ત કહેવાય છે. એનો ન્યાય જ મૂક્યો છે, સમજાણું
કાંઈ?
જરૂર પડવાની ક્યાં વાત આવી? જરૂર પડવાની વાત આવી કઈ? ચલન નિમિત્ત, ચલન સહાય, શિષ્ટ સહાય એમ છે. અહીંનું વજન છે, નાનું છે, વજન ક્યાંનું છે? કે ચાલે તેને નિમિત્ત, સ્થિર તેને નિમિત્ત, જાણે તેને નિમિત્ત. હે લેવું પ્રિયા, આ પંડિત રિયા કરે કે નહીં અર્થ પણ કરશે કે નહીં? સમજાણવામાં ના, આ તો શબ્દના ન્યાય થી ન્યાય છે. બસ ધર્માસ્તી વાત નિમિત્ત શબ્દ નહીં, સમજાણું? એક પરમાણુ ને બીજો પરમાણુ પણ પોતે પરણમે છે ત્યારે બીજા નિમિત્ત કહેવાય. ચાર પણ પરિણમો ત્યારે સમજ્યા ને, બેનો ચાર તો બીજો ચાર હતો એને નિમિત્ત કહેવાય. ધર્માસ્તી કહે વત પરણમે એને નિમિત્ત, થાય એને નિમિત્ત, હોય દશા તેને તે હોય, અસ્થિ પણ તેને ઓલું હોય, નિમિત્તે હોય છે. સમજાણું કાંઈ? અહીં તો કે છે કે એના પરિણમ વિના એને હાલે નહીં એમ કે છે. જ્ઞાન ગુણ છે ને, એ ગુણનું વર્તમાન પરિણમ વિના એનો પર્યાય હાલે નહીં એમ કે છે. શું કીધું? જ્ઞાન ગુણ છે ને અંદર, એના પરિણમ વિના એ ગુણ ને હાલે નહીં. એ પરિણમન કરે ત્યારે, જ્ઞાનનું પરિણમન કરે ત્યારે ગુરુને ચલાય થાય, જેમ ચલન થાય કીધું એમ પર જ્ઞાનમાં નિમિત્ત કહેવામાં આવ્યું. એમ પહેલા પછી વાત નથી, આય હોય આય હોય, બસ આટલી વાત. સમજાણું કાંઈ? જુઓ ને વાતે કેટલી મૂકી છે, પોતે જ મૂકી છે મારે ટૂંકામાં. સમજાણું? ટૂંકામાં બધા ન્યાયો એને લગભગ સંક્ષિપ્તમાં એને ખ્યાલમાં આવી જાય. મૂકી સમજાવો, અધર્માસ્તી એ ગતિપૂર્વક સ્થિતિ તિષ્ઠત છે ને, તિષ્ઠત શબ્દ પડ્યો છે ને, જેમ માણસ ચાલતો હોય ને થાક લાગ્યો હોય તો ઝાડ હોય ત્યાં જઈને બે, ઝાડ કઈ કહેતો નથી બેસવાનું, ઝાડ કે છે બે હું નિમિત્ત ઝાડ છે, એમ જેને ગતિ કરતા સ્થિર થાય એને અધર્માસ નિમિત્ત છે, એમ નહોતો જાણતો ને જાણે છે એને નિમિત્ત છે. એ તો ઈષ્ટોપદેશ માં બહુ આવશે, સમજાનું કઈ ઈષ્ટોપદેશ કહેવાય, એને પ્રિય ઉપદેશ ને સચ ઉપદેશ એનું નામ છે. આનાથી થાય ને આનાથી થાય ઈષ્ટોપદેશ છે નહીં. ફૂટપાથ સ્વામી કે છે કોણ ઝાડ ક્યાં આવું છું પડ્યું છે ઝાડ, કોણ આકર્ષણ કરે, ધૂળ આકર્ષણ કરે, હાલ તો એને રૂકે પેલા ઉભા રહે, હું ચાર છું ચાર દેખીને ઉભો રહે તો નિમિત્ત કહેવાય, ન ઉભો રહે તો હાલતો થાય, હાલતો થાય તો ધર્માસી નિમિત્ત કહેવાય, સ્થિર થાય તો ધર્માસી ધ્યાનમાં દાખલે. સમજાનું કઈ, પણ એ વસ્તુની સ્થિતિ એવી છે એટલે મન રજૂઆત કે બીજી કેવી ક્યાંથી કરાડી હોય, સમજાણો. આ નિયત વર્તનામાં જરી શંકા પડી છે, પંડિત ને પૂછી છું કે નિયત વર્તના વર્તવું એમ આવે છે કે નિયત વર્તવું એમ આવે છે, શબ્દાર્થમાં જેની નિયત વર્તના એમ આવ્યું છે ને. હવે આથી કાળનું પણ સ્વતંત્ર સિદ્ધ કરું છું, સમજાણે, આ તો અધર્માસ્તી ને અત્યારે સિદ્ધ કરે. હા, વ્યવહાર શ્રદ્ધામાં પણ આમ એને માનવું જોઈએ, વ્યવહાર શ્રદ્ધામાં બૂટા વાળે આને લઈને આને લઈને વ્યવહાર શ્રદ્ધાના ટેકા નથી એમ કે કઈ, સમજાણું કઈ. ધર્માસ્તી કઈ વિના સ્થિર ભગવાન ને રહેવું પડ્યું એમ હોય નહીં એમ કે છે. એ તો ચલન પોતે પ્રણમન કરે ગતિ કરે તો નિમિત્ત કહેવાય, ગતિ નથી તો એને તીસરા ગતિ થતા સ્થિર થઈ ગયા અધર્માસ્તી. અહીંથી લેવું જોઈએ કે ઉલટથી લેવું જોઈએ, જેની વાત ઉપરે એનાથી લેવું જોઈએ, જેને ઉલું જોડે છે એની ત્યાં ઉપરનું સંયુક્તથી વાત, સ્વભાવથી વાત લેવી જોઈએ, સંયુક્તથી વાત, સંયુક્ત પછી સિદ્ધ થાય, પછી એટલે હોય ભલે આવે, સમજાણું કઈ. જીવ સ્વયં ગતિ કરે ચલમ દેખો તો ધર્માસ્તી નિમિત્ત, હવે ધર્માસ્તી નથી ત્યાં, હે એ પોતે ચાલે તો ધર્માસ્તી નિમિત્ત કેવું સ્થિર થાય તો ધર્મ, એમાં વજન અણીકો નું આવ્યું નાનું આવ્યું, સમજાણું કે નહીં. આત્માની નિશ્ચય સમ્યક દ્રષ્ટિમાં વ્યવહાર સમ્યક દર્શનમાં સદ્રવ્યની આવી અને શ્રદ્ધા જેવું છે એવું હોવું જોઈએ એમ કે છે. જેમ છે કે આગું પાછું કરે તેને વ્યવહારના ઠેકાણ નથી, સમજાય છે. ગતિપૂર્વક સ્થિતિ તિષ્ઠત શબ્દ છે એટલે ગતિપૂર્વક સ્થિતિ બરાબર અટકી જતી, પરિણામ ગતિપૂર્વક જે સ્થિતિના પરિણામને પરિણામ એટલે પર્યાય છે ને, પ્રાપ્ત થાય ઉદગળને અને જીવને, સહાય બસ તિષ્ઠત સહાય તિષ્ઠત સહાય ઉભો એને અધર્માસ્તી થાય થાય એટલે ભજન ક્યાં આવ્યું, હે ઉભા રહેનારો એમ જાણનાર ને વાણી નિમિત્ત થાય. સમજાણું કઈ, હે કોણ કીધો ખોટો, વસ્તુ વ્યવહાર વ્યવહાર નથી, નિમિત્ત નથી, નિમિત્ત વસ્તુ નથી, પણ નિમિત્ત ક્યારે કહેવાય, ક્યારે નિશ્ચય થાય તો એનો નિમિત્ત કહેવાય, એમ વાત ચાલે છે ને ત્યારે. અહીં તો ભાઈ ભગવાનનો ખાંટો છે, સમજાય છે, એના વ્યવહારમાં પણ જે રીતે ભેદ રૂપે તત્વનું જે સ્વરૂપ છે એને એ રીતે એને માનવું જોઈએ. એ અધર્મદ્રવ છે, એ જીનેન્દ્ર ભગવાન આ અધર્મદ્રવ ને એને ધર્માદિ બધાને એમ જવું जिनेन्द्र भगवान का धर्म द्रव्य ने बिन मूर्ति अमूर्ति क्यों को हम जानू कहा है धर्म में अभी तो नॉन मूर्ति अनुरूपी अनिटी हम कहीं जानो जिनको धर्म द्रव्य अनुरूपी चित्त हो धर्म जिन बिन मूर्ति न रूपी बेई नक्ष जेमा चेतन ज्ञान दर्शन ने जानवा देखवानी शक्ति नहीं होती को कोड़ा मा जीभ मा शरीर मा लाकड़ा मा वाणी मा जानवानी देखवानी शक्ति नहीं तेने अजीव कहे छे वो बराबर छे जो हाले छे कि नहीं घड़िया हाले छे जीव छे कि जीव हाले छे कि नहीं एक जन कहते तो जून मांग सकते तो जो आ जो गति करे जीव छे हाले चाले जीव हाले चाले जीव को कहू चेतन वालो ते जीव ज्ञान दर्शन स्वभाव वालो ते जीव ज्ञान दर्शन स्वभाव विना ना थे अजीव नहीं तो कहते हो मिल में इंजन तो ये जीव से मिल में न करो तो ये बने वी शेट था जो आ इंजन चले अजीव से हाँ मानता कही तो हो गया इंजन नव थी खो में नव थी बोता थी थी खो एने निकला थे कोई एक भाई आई थे आ नलियों गई नलियों धूप नाखी ने चालते जी गाड़ी करतूत करती नवी गाड़ी आई ने बोटा थी थी खाने एम को निकली ने चला त्याने ए वक्त बार याद कर निकला था उनको मोटा थी खो हालता है समझे ये बच्चे आए थे ना त्या एक भाई धूप देती थी मुंड को ने के आ गति आटला लाखों मन में हलवे आते बेबी विना हलवे लाखों मन सेवा दबा धरा आटवा माले બધા નમૂના એક 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 ભાઈ ભાઈ બધા રેલ નીકળે છે ને બોટા થી ખવાની પાસે જ્યાં આગળ રેલ ત્યાં એ ભાઈ આમ કરતું નળિયામાં નાખી નળિયાનું હોય નળિયું લાંબુ એમાં ધૂપ અગ્નિ નાખીને એમાં ધૂપ નાખી મૂળ જે કઈ જુદા વસ્તા છે જ્ઞાન માં એમને વસે શક્તિ સંસ્કૃતો પણ શક્તિ કઈ જ્ઞાન શક્તિ કે જળ શક્તિ એને અજીવ કહે છે આ અજીવ ના પાંચ ભેદ છે સમજાણો ઉદગળ ધર્માસ્તી અધર્માસ્તી અધર્માસ્તી એટલે પુણ્ય પાપ ન લેવા નીચે ખુલ્લા ખોખલો લખનાર પોતે છે ને મુખ્ય પહેલેથી લખલા તો કહ્યું છે એની જો કરનારા આ જૂનું પુસ્તક છે એમાં જ ખુલાસો છે દિગંબર તરફ કપાનું છે સમજાણું કઈ ધર્મ એને અધર્મ એ પુણ્ય પાપ ન લેવા ધર્મ ધર્મ એને લેવા અહીં તો ધર્મ ધર્મ બે દ્રવ્ય છે જગતમાં ભગવાને જોયેલા અરૂપી 14 બ્રહ્માંડ પ્રમાણે 14 રાજ પ્રમાણે વ્યાપક આકાશ ને કાળ જેમાં રૂપ રસગંધ ને સ્પર્શ હોય છે તેને પુદગળ દ્રવ્ય કહે છે જે સ્વયં ચાલે છે ચલન સહાયી એવા જીવને પુદગળને ચાલવામાં સહાય એટલે નિમિત્ત કારણ છે બસ સહાયક શબ્દ જ ત્યાં નિમિત્ત છે સહાયની વ્યાખ્યા ચૂકી લીધી હોય તો ધર્માસ્તીને સહાય કીધું છે એનો અર્થ થઈ ગયો નિમિત્ત છે સમજાણું કઈ બીજી ચીજ એક નિમિત્ત સાથે હોય છે અને સ્વયં ગતિપૂર્વક સ્થિર રહેલા તિષ્ઠ છે ખરું ને તિષ્ઠ છે જે જીવને પૂદગળ ઉભા રહે છે એટલે ઉભા રહ્યા હતા નર્થ્યો પેલા હાલતા હા એને પૂદગળને સ્થિર જીવને સ્થિર રહેવામાં જે નિમિત્ત કારણ તે અધર્મ રહેલ છે જિનેન્દ્ર ભગવાને આ ધર્મ ધર્મ દ્રવ્યને તથા હવે પછી કેમ આવશે તે આ બધા એમ સમૂહ લઈ લીધું आकाश काल द्रव्य ने अमूर्तिक इंद्रिय अगोचर कया है इंद्रिय थी जना एवं नथी ज्ञान गम्य है अतिद्र ज्ञान गम से एवं चार अरूपी थे धर्मास्थी धर्मास्थी आकाश ने काल ने एक उद्गल रूपी थे वरुण गंधर्व स्वामी एने ओखी ने बराबर सर्जवा पुद्गल ने पुद्गल तरीके मानव जो पुद्गल पर्याय ने पुद्गल पर्याय तरीके पुद्गल गुण ने पुद्गल गुण तरीके मानवा जोईए समझा कहीं पर नीचे आव हो वितराग थे पी ज्ञान एवं विकल्प होतो नहीं पूरण थी गये न खलास नीचे में विकल्पो ज्ञान अधूरू है पूर्ण थे दशा चारित्र पूर्ण थी एवं चारित्र पूर्ण समय पूर्ण अखंड थी जाए तो पे आ भाव रहते एवं व्यवहार भाव नीचे संगत दर्शन हो विकल्प सद्रव्य श्रद्धा नो जीव न तत्व जीवादी जीव स्वरूप श्रद्धा नु ज्ञान हो संबंधी नु ज्ञान हो संबंधी नु विकल्प हो समझाणो अनुमति एम बहरी दी एकलो आत्मा एम न हाल एम कहे एक आत्मा नो ये आत्मा व्यवहार न छद्रव्य श्रद्धा एने व्यवहार द्रव्य छद्रव्य श्रद्धा नहीं नीचे एकलो आत्मा अखंड एक रूप है એની શ્રદ્ધા ને હોય શકે નહી સમજાણું કે નહી એક સમયની પર્યાયમાં જ્ઞાનની છદ્રવ્યને શ્રદ્ધાની જાણવાની તાકાત છે વિકલ્પ થઈ સમજાણો એવો જેને માનતા નથી એને અખંડ એક સમયનું પૂર્ણ અનંત ગુણનો પિંડ એવું આત્મદ્રવ્ય જેમાં એવી અનંતી અનંતી પર્યાયનો રસ પડ્યો છે એમ આત્મદ્રવ્ય ને આ છદ્રવ્ય ની શ્રદ્ધા નો એને હોય આત્માની દ્રવ્ય ની શ્રદ્ધા હોય ને એમ કે છે દીર્ઘાને ખબર છે બરાબર જાણે છે દીર્ઘે આત્મા આનંદ સ્વરૂપ છે એ આનંદ માં ભાન છે કે આત્મા એને એની આત્માથી વિરુદ્ધ આત્મા નહીં એમ અંદર શ્રદ્ધાના જ્ઞાનમાં આવી ગયો છે અને આ વિકલ્પ ઉઠે છે એ દુઃખ છે આનંદ છે એવી મીઠાશ નથી વિપરીત છે એટલે એનાથી વિરુદ્ધ ભાવની શ્રદ્ધા આશ્રમની અને આવી ગઈ છે આશ્રમ અનુબંધ ભાવની અને શું આનંદ છે એ અલ્પ છે આખી ચીજ આનંદ છે એ આનંદને વૃદ્ધિ કરવા માટે છે સંબંધ નિદ્રા છે પૂરણ કરવા માટે છે મોક્ષ છે એ બધું આ ભેદમાં આવી ગયા અહીં જ્ઞાન રહી છે પુદગમ છે અથવા પાંદર હવે મારી ગયું તમે કીધું ભેદભેદ ક્યાં કીધા આમાં નહીં આમાં પણ એ ક્યાં આવ્યું છે અહીં તો શું કહ્યું ચેતન બિન શું અજીવ હે આટલી વાત લીધી એમણે પ્રયોજન ભૂતની જ વાત લીધી છે સમજાય છે આ ગુણીય ને આ ગુણ વાવ આ ગુણ વાવ બસ એટલી વાત સમજાણું કઈ એ પ્રયોજનભૂત છે બાકી બધી વાતો ગમે એટલી હોય એની સાથે કઈ ઘડો કેમ થયો કેમ થયો માટી દ્રવ્ય છે અને વર્ણગંધર છે એના ગુણ છે એ ગુણની પર્યાય ત્યાં ઘડો છે સમજાણું કઈ એ કઈ કુંભારની પર્યાય ઘડો છે એમ નથી સમજાણું કઈ એ અજીવ તત્વમાં આમ આવી જાય ચેતન વિનાની ચીજ એવા અજીવો છે એ દ્રવ્ય ગુણને પર્યાય ત્રણેય અજીવ છે એમાં ક્યાંય ચેતનનો અંશ ત્રણેયમાં નથી એટલે એના વિરુદ્ધના વરણગંધ્ર સ્પર્શવા પૂદગલ છે અને એ સિવાય એમાં ચેતનના નિમિત્ત ગુણવર્ણને ગતિ કરે એમાં સ્વયં નિમિત્ત છે અધર્મા ધર્મા છે બસ એક ગુણથી એનું વર્ણ માપું કહી નાખ્યું એ ગુણનો ધર્મારો પણ અને શિષ્ટક અધર્માસ્તી ઠરે છે નિમિત્ત છે અધર્મ એટલો એ ગુણ ત્યાંનું વર્ણન કરી નહીં સમજાણું કઈ સાત થઈ આઠમી આકાશની વ્યાખ્યા કાળની વ્યાખ્યા અને આશ્રમના લક્ષણ અને ભેદ એની વ્યાખ્યા કરશે. સકળ દ્રવ્ય કો વાસ, જોયું ભાષા તો જો એમની, સકળ દ્રવ્ય કો વાસ દાસ મેં, દાસ મેં પછી લીધું એમાં. સકળ દ્રવ્ય કો વાસ દાસ મેં તો આકાશ પીછાનો નિયત વર્તના નિશિદિન સો હાર કાળ પરિમાનો. અજીવ કઈ વાત, પેલા જીવની ત્રણ પ્રકારે ભ્રમ, આત્મા અંતર પરમાત્મા એ પર્યાય ને એને જાણે, જીવને આ રીતે જાણવું. અજીવ અબ આશ્રવ સુનિયે મનવત કાયત્રી યોગા, બહિરાત્મામાં છોડવાનું કહ્યું તું જીવને, એની એકત્વ બુદ્ધિ છૂટી ગઈ છે એટલું એને, બીજા બોલો હતા. અહીં એને આશ્રમમાં વિશેષ પ્રકાર બધું વર્ણન કરીને આશ્રમ વર્ણન કર્યું છે. કોઈ કહે કે બહિરાત્માના આશ્રમનું વર્ણન આવી ગયું હતું, અંતરાત્મામાં સમૃદ્ધાનું આવી ગયું હતું, મોક્ષનું આવી ગયું હતું, ના એનું સામાનપણે અંદર ફક્ત એકત્વ બુદ્ધિનો ત્યાગ, એકત્વ બુદ્ધિનો અભાવ અને પૂર્ણ જ્ઞાનની દશા, એટલી વાત ત્યાં આવી હતી. જીવની પર્યાયનું વર્ણન બતાવવા અહીંયા અજીવ આશ્રવ સુણીએ મનવચ કાયત્રી યોગા, મનવચન ને કાયનું કંપન યોગ એ પણ આશ્રવ છે. એ બધી વાત અહીંયા વિસ્તારથી વર્ણી છે આશ્રવ તત્વમાં. સમજાનું કાંઈ મિથ્યા અવિરત અરૂકષાય પરમાદ સહિત ઉપયોગા. પાંચે પાંચે લીધા, મિથ્યા અવિરત પરમાદ કષાય યોગ પાંચ છે ને, આશ્રવ પાંચ છે. સમજાનું કાંઈ ઉપયોગ પાંચ લીધો ને, એની પ્રવૃત્તિ જીવની પ્રવૃત્તિ લીધી છે. પરમાદ સહિત ઉપયોગા પાંચે પાંચે લીધા, નિત્યા દવરો પરમાર કથાને યોગ પાંચ છે ને, આશ્રમ પાંચ છે. સમજાણું કાંઈ ઉપયોગ પાછ લીધો ને, એની પ્રવૃત્તિ જીવની પ્રવૃત્તિ લીધી છે. એમ કઈ નહીં કે આશ્રમ કઈ કર્મને લઈ નથી, એમાં નીકળે છે. એમાં ના ના જુઓ ને, પ્રમાદ સહિત ઉપયોગ આ જુઓ એ જવું ત્યાં એમાં કે કર્મ થી આમાં ખેંચી ખેંચીને કાઢે છે. કર્મ એ તો કર્મ નો ગુલાબ હજી માં નાખી દીધો, એનો હજીવની પર્યાય માં નાખી દીધો, એનો હજીવની પર્યાય છે. એમ એને સર્જવી જોઈએ, વર્ણ ગંધર સ્પર્શ વાળી પર્યાય, વા પુદ્ગલ હોય પુદ્ગલ ની પર્યાય એમ સર્જવી જોઈએ. આ તો આત્માની આશ્રમની પર્યાય, સમજાણું કાંઈ. મારે કોડામાં ઘણું ભરી દીધું તો શું કરી એની સમજો, વાપરી પાસે પૂરું કરે જ છે, એને પૂરું કરે તારે સમજાય છે. જેમાં જાસમે, જાસમે એટલે આકાશમાં, આકાશ અરૂપી પદાર્થ છે ભગવાને જોયેલો, લોકાલોક વ્યાપક સકળ, જેમાં સર્વે દ્રવ્યનો નિવાસ છે. પણ દ્રવ્ય એમાં રહ્યા છે, ત્યાંથી સિદ્ધ કરી તો સમજાણું કાંઈ. દ્રવ્ય એમાં રહ્યા છે એને બોલ્યો આકાશ નિમિત્ત છે, સમજાણું કાંઈ. પણ આમાં છે જ નહીં, જુઓ ને આમાં આ તો ફોગડી ભાઈ પહેલો પહેલો આ વંચાય છે, એને હવે અત્યારે એને ખ્યાલમાં લેવું છે ને. આ તો સાદી બહુ ચીચો છે, કેટલી હજાર છપાઈ ગઈ નહીં, આ કેટલી છપાઈ નવની ભાઈ છે, અને 14,000 છે હિન્દી, મરાઠી 17,000 ને બીજું આપણું ગુજરાતી, હા ગુજરાતી 1,000 હશે. એક છે બીજી ગુજરાતી, આ ગુજરાતી બીજી આપણે
હા, પણ માટે એને ગરીબ છોકરાઓને બધાને ધ્યાન રાખવું પડશે કે નહીં? તો આ બધો અભ્યાસ અમારે શીખવાનો છે કે નહીં? કોઈ અત્યારે કોઈ માસ્ટર માસ્ટર છે નહીં, હીરાચંદ માસ્ટર અત્યારે થઈ ગયા બધા. હે, કોઈ શીખો નહીં, બધા રખડે થાય ના ઓલા છોકરાઓ. થોડો વખત હોય તો એને એ તો રખડવાનું કામ કરે. સમજાણું શું કીધું? આ તો એમની ગોઠવણીની રચનામાં કેવી શૈલી ટૂંકામાં ભરી દીધી છે એને, આવા સાદા હિન્દી શ્લોકો કર્યા, હિન્દી એમાં આ ઘણી વાત મૂકી દીધી છે. કે છે કે આકાશ નામનો પદાર્થ છે કે જેમાં સદ્રવ્યનો વાસ છે, વાસ એ વાસ ઘરમાં જેમ વાસ હોય ને એમ આકાશમાં સદ્રવ્યનો વાસ છે. સમજાણો, એ આકાશ દ્રવ જાણવું, એને જાણવું, આકાશ અરૂપી રૂકા લોક વ્યાપક છે એમાં અહીંયા રહેલા જાણવું. સમજાણો, કાળ વર્તના નિયત, વર્તના નિયતિ કાળ માટે આપ્યું. વર્તના નિયત વર્તવું છે જેને નિશ્ચય એવો કાળ દ્રવ છે. વર્તવું એનો ગુણ છે એવો કાળદ્રવ છે. એટલે પછી એમાંથી વર્તે જે વર્તે તેને નિમિત્ત કહેવામાં આવે છે. સમજાણું કઈ? વર્તવો એ પોતાનો ગુણ છે, પ્રણ એ જાતનું પોતે પ્રણમય છે ને, અને જે વર્તે છે એટલે પ્રણમય છે એને નિમિત્ત છે. પ્રણમય છે નિમિત્ત નથી એમ નહીં, અને નિમિત્ત ન હોય તો ન પ્રણમ એમાં નહીં. પ્રણમય છે એ પણ છે અને સામે નિમિત્ત પણ છે. દરેક દ્રવ્ય પોતે પોતાની ગુણ પર્યાયપણે પ્રણમય છે સ્વકાળે, ત્યારે એક વર્તના વર્તનાનું નિમિત્ત રૂપે પોતે વર્તના ગુણ વાળું એક કાળ દ્રવ્ય છે. એટલે અહીં એક જ ગુણથી એ બધા દ્રવ્યોને ભણ્યા છે, ધર્મ ગતિ તિષ્ઠત વર્તમાન વસ્તુ સમજાય છે. અને અરૂપિત તો સાથે કહી લીધું, બાકી છે અનંતા ગુણો દરેક દ્રવ્યમાં. પોતે પલટે વર્તના વર્તે અને બીજાને પલટવામાં નિમિત્ત થાય તે નિયત છે, તે નિશ્ચય કાળદ્રવ છે, તે નિશ્ચય કાળદ્રવ છે. કોઈ કાળદ્રવ ઉપચારિક માને એમ છે નહીં, એમ સિદ્ધ કરવું છે. વ્યવહાર સંકિતમાં પણ નિશ્ચય સંગત દ્રષ્ટિ જીવ કાળ સહિત દ્રવ્યને માને છે. સમજાણો, એક સંપ્રદાય કાળ દ્રવ્યને માનતા નથી કે ના, એ ખોટી વાત છે. સમજાણું કઈ? વર્તનારો સ્વભાવ પુરુષાર્થ જીવને હોય કે ઉલટો પુરુષાર્થ હોય એમાં એક બીજી ચીજ નિમિત્ત છે, સ્વકાળનું પરિણમન છે. તો પરકાળ વસ્તુ એવી એક દ્રવ્ય છે એ નિમિત્ત એને પર્યાય થાય. સમજાણું કઈ? ઘટાશ્રમમાં રહ્યા દોલત રામ પંડિતે બનાવી દીધા, એને કેટલા ખોટું ઠરાવ થાય છે. હા હવે ભાઈ તો અત્યારે તો શું થાય, લોકોને બિચારાને અભ્યાસ મળે, શિક્ષાઓને નવરાશ મળે, નવરા વાળાને અભ્યાસ મળે, બધા નવરાશ મળે. એટલે પછી કોઈ માથે ધણી ધોરી ન મળે, એટલે જેમ જે હલવે આવ્યું હાલે. અહીં તો કે છે ભાઈ, ભગવાનનો માર્ગ છે એ સ્વયં સિદ્ધ, દરેક પદાર્થ સ્વતંત્ર સિદ્ધ કરીને નિમિત્ત શું છે એનું જ્ઞાન કરાવે. સમજાણું કઈ? પછી ઈશ્વર નિમિત્ત છે કરતા ઈશ્વર કરવાને, એમાં વાંધો હું કહું થયું વાલું કઈ? ભાઈ એમ છે જ નહીં, વસ્તુ જ પોતાથી દ્રવગુણ પર્યાય અકૃત્રિમ ચીજ પોતાથી જ છે. ફક્ત બીજી ચીજ કરવું છે પોતાને લઈને, પણ એમાં એક મિથિવ ચીજો છે, બસ એને લઈને છે, ઈશ્વરને લઈને જગત છે એમ નથી, એમ આ નિમિત્તને લઈને આ જીવો દ્રવ્યો છે એમ નથી. સમજાણું કઈ વસ્તુ છે પોતાના દ્રવગુણ પર્યાય થી દરેક છે એ ઉપાદાન, એમાં એક બીજી ચીજ છે. આવું વસ્તુનું સ્વરૂપ જ છે, એમાં કોઈ કર્યું છે અને બીજી રીતે કયું છે નથી, તેમ કયું છે એમ નથી. જાણ્યું ત્યારે કયું છે, એ તો અનાદિથી હાલે આવે છે ને, જેમ જાણનારા કેનારા.
હે,
કયું જાણ્યું, જાણ્યું ને કયું, જાણ્યું ને કે થી કયું જાય છે ને, એવું એને જાણ્યું છે. એટલે શું કે અનેકાંત કયું છે એવું એને જાણ્યું છે. નિયત એને વિચારદર્શી થયા છે એમ વાયુ કેસ માં. અરે ભગવાન, બલિયારી છે ને આત્માની પણ, મારો પણ. એમ કે ભગવાને જેવી દ્રવ ની વ્યવસ્થા છે એવી કઈ છે, કઈ છે એવી જાણી છે એમ કીધું. એ થોડો ભાઈ પણ જેવી છે એવી જાણી છે, જાણી છે એવી કઈ છે એમ
નહીં,
એમાં વાંધો આવે. હા, જાણી છે કે તો જાણી છે, જે વખતે ત્રણકાળ સમય નો જે પ્રકાર છે જાણે છે ભગવાન. આ તો દ્રવ્યમાં નિયત અનિયત પર્યાય થાય એમ ભગવાને કહી છે, એમ પછી ભગવાન એવું જાણ્યું છે એમ. એવું આવ્યું છે, આવ્યું છે ને. હા, તો આવ્યું તો તમારે એમાં આવ્યું શું તમે હતા એમાં. હા હા, સમજાણું કઈ. આ જો વિવાદ બંધ થઈ જાય આ રીતે, એમ જે તો બધો વિવાદ સમાપ્ત થઈ ગયો એમ લખી નહીં કેવું, એમ લખ્યું હરે ભગવાન. પણ બાપુ ક્યાંય કઈ ખ્યાલમાં કોઈ વાત ભાવમાં આ આ આમ છે એમ કોઈ આમ ભાષણ થવું જોઈએ કે નહીં, એમને માની લેવું કે આ તર કઈ ના કરે એમ ભાગ બેસી છે. પણ ભગવાન વિચારદ્રષ્ટિ નિયત ને કીધું છે, કહ્યું નથી તને ખબર નથી. એ તો સ્વભાવ પુરુષાર્થ નહીં માનનારા, એકલો નિયત માનનારા એને ત્યારે કે વિધિ ને કારણ કયા છે એમાં એમ કે છે. એ વિધિ પણ એ વિધિ ના આધાર સ્વભાવ સાર સર્વજ્ઞ એક સમય માં ત્રણ કાળ નું જ્ઞાન એ ક્યાં માને નિયત માં જાણો. એક સમયમાં, એક સમયમાં કેવલ જ્ઞાન, એક સમયમાં લોકા લોક નિમિત્ત, વર્તમાન નિમિત્ત એક સમયમાં, ભવિષ્ય પૈસા પર્યાય થશે એમ નહીં. એનો અર્થ એ થઈ ગયો કે દ્રવ્યમાં એ જે સમય થવાની પડી એવો ક્રમ જ આમાં પડ્યો છે એની શક્તિમાં. દ્રવ્ય ક્રમબદ્ધ શરીર પર્યાય થાય એવો દ્રવ્ય છે, ગુણ પણ ક્રમબદ્ધ થાય એવું છે, પર્યાય તો ક્રમસર થાય છે. એ આ એક સમયમાં આ જેવું જાણી જેવું એક સમય આ બધું જ્ઞાન ખ્યાલમાં આવી જાય છે ને. સમજાનું કઈ, ભવિષ્યમાં થશે એક ગઈ એમ નહીં. સમજાણવાના કઈ શું કીધું, એક સમયમાં કેવલ જ્ઞાન છે પર્યાય, એને લોકાલોક નું વર્તમાન બધા દ્રવ્યો એને નિમિત્ત થાય છે, વર્તમાન નિમિત્ત થાય છે. વર્તમાન નિમિત્ત જે તે થઈ છે, વર્તમાન ભૂત ભવિષ્યની પર્યાય નથી, પણ ભૂત ભવિષ્યની પર્યાય જે ક્રમ સર દ્રવ્યમાં થવાની છે ને થઈ ગઈ છે, એની દ્રવ્યમાં લાયકાત ની પડી છે વર્તમાનમાં. સમજાણ, થઈ ગઈ ને થશે, વ્યવસ્થિત જે થઈ ને થશે, લાયકાત દ્રવ્યમાં પડી છે, ગુણમાં પડી છે, પ્રગટા છે, એ રીતે એને નિમિત્ત આખા કેવું જ્ઞાન આખો એક સમય ના એક આખું થાય નિમિત્ત, એક સમયમાં નિમિત્ત છે, એક સમય આ એક સમયમાં નિમિત્ત છે આપણે, ભવિષ્યમાં થશે ને એ પ્રશ્ન નહીં. દ્રવ્યની શક્તિ પણ એવી છે, ગુણની શક્તિ પણ એવી છે, અને પર્યાયની શક્તિની વ્યક્તતા પણ એ રીતે છે. એમ એક સમયમાં ભગવાનના જ્ઞાનમાં સમજાણું કઈ. એક સમય નું જ્ઞાન છે, જેવું જ્ઞાન ને જાણી પોત જાણી છે એમ આ એક જાણી, એક નિમિત્ત તરીકે એમાં નિમિત્તમાં એવી સ્થિતિ જ એવી એની છે, બીજી સ્થિતિ હોઈ શકે નહીં. પણ હવે શું થાય, નથી કઈ, કોઈ પરાણી બહારે જેવું છે. ન્યાય થી જ્ઞાન ની સમ્યક યુક્તિ દ્વારા એ ખ્યાલમાં જો આવે તો આવી શકે, નહીતર તો એ કઈ વાત ગરબે નહી. સમજાણું? અને એ કાળદ્રવ નિશ્ચય વર્તે છે પોતે, એ બીજું વર્તે છે વર્તે છે વર્તે છે વર્તે છે સમય સમય, એને આ એક નિમિત છે. ખલાસ વર્તે છે અને નિમિત છે. અને નિષ્દિન વગેરે વ્યવહાર કાળ છે, રાત્રિ દિવસ પર એ ભેગા કર્યા ને ઘણા સમયોને, એ વ્યવહાર કાળ, એ વ્યવહાર કાળ પરિમાણો છે જાણ. આ પ્રકારે અજીવ તત્વનું વર્ણન થયું, સમજાણો? હવે આશ્રવ તત્વ સાંભળો, બધા ઠેકાને સમજ. મન વચન ને કાય ના અવલંબન થી આત્માના પ્રદેશો ચંચળ થવાનું ત્રિયુગા, એ ત્રણ પ્રકારના યુગ, એ છેલ્લા ને ચાલુ લીધું. નહીં તો પદ છે ખરું ને, પદ પદની શૈલી ગોઠવી જોઈએ ને, નહીં તો યુગ છે ચલો છે. મિથ્યાક અવરોધ પ્રમાદ કસાય ને યોગ, એ પાંચ આશ્રવ છે. એમાં યુગ ને પેલો, કારણ કે શાસ્ત્રમાં પણ યુગ આશ્રવ આ એમ કહ્યું છે ને ભાઈ તત્વાર્થમાં, એટલે એને અહીં પહેલી વાત જ એમાં ગોઠવાઈ આવી. સમજાણો? યુગ આશ્રવ આ, પછી એના પેટામાં બધા નાખે. મન વચન ને કાય નો આલંબન થી આ જળ ના આલંબનો નિમિત્ત, આત્માના પ્રદેશો જે કંપે અંદર એને જોગ કહેવાય છે. એ જોગ ત્રણ પ્રકારના યોગ છે, કારણ કે મનના જળનું અવલંબન હોય નિમિત્ત એ વખતના કંપનને મન યોગ કહે છે. વાણીના પરમાણુનો નિમિત્ત હોય અવલંબન એ વખતના આત્મ પ્રદેશને વચન યોગ કહે છે. દેહના નિમિત્તના અવલંબન હોય એને પ્રદેશનું કંપન, એને એ તો કંપન રૂપ જ છે, પણ જેવા પ્રકારનું નિમિત્ત છે એ પેક્ષા એ કંપનને એ પ્રકારનો યોગ કહેવામાં આવે. એ આશ્રવ છે યોગી, સમજાય છે? નવા પરમાણુ આવવામાં એ નિમિત્ત છે, એ આશ્રવ ને બરાબર જાણવું જોઈએ. મિથ્યાથી આશ્રવ છે મોટું, વિપરીત માન્યતા, વિપરીત અભિનિવેશ, ઊંધો અભિપ્રાય, સુખ જળમાં, સુખ કુંજમાં, સુખ પાપમાં, એ વિપરીત મિથ્યા, વિપરીત અભિપ્રાય, દુઃખ પ્રતિકૂળતામાં, સમજાનું કાંઈ, એ મિથ્યાત અભિપ્રાય છે, એ આશ્રવ છે, નવા બંધનના કારણો છે, એને બરાબર ઓખવા અવિરત અત્યાગ ભાવ, ત્રણ કષાય આદિ હોય છે અંદર, રાગની તીવ્ર આસક્તિ એ પણ આશ્રવ છે, એનાથી નવા વર્ણો આવે અવિરત. આમાં કર્મ ભર્મ ની વાત લીધી નથી, એ પોતાના પરિણામ ઉપયોગ ના એ જાતના છે તેને આશ્રવ કહે. એટલે પછી નિમિત્ત હોય એનું કારણ, એ તો જળની પ્રિયા નિમિત્ત, સમજાણો? અને કસાય ક્રોધ માન માયા લોભ, એ કસાય છે કે આશ્રવ છે, જીવના ઉપયોગ પ્રવૃત્તિ છે, જીવના ઉપયોગની પ્રવૃત્તિ છે, એટલે આત્માના પ્રદેશની જાતની પ્રવૃત્તિના આ પરિણામ બધાય છે. અને પ્રમાદ, પ્રમાદ થવો, કસાય ગયા પછી પણ થોડો પ્રમાદ રહે છે એ પણ આશ્રવ છે. એ આશ્રવ સહિત આત્માની પ્રવૃત્તિ, જો એના આત્માની પ્રવૃત્તિ એટલે ઉપયોગ અંદર પ્રવૃત્તિ ઉપયોગ જોડાયું, તે આશ્રવ તત્વ કહેવામાં, એમ આશ્રવ તત્વને જાણવું જોઈએ. કર્મને લઈને આશ્રવ એમ ન જાણવું જોઈએ, સ્વભાવ તે આશ્રવ છે એમ નહીં. આ પ્રકારના આત્માના નિમિત્તના લક્ષમાં જોડાતા જે મિથ્યાત વર્ત પ્રમાદ કસા યોગના પરિણામ થાય તેને આશ્રવ કહે છે. જેમ ગણનાળા વાળી પાણી આવે છે ને, આ આશ્રવ વળી નવા કર્મો આવે છે, એટલે આશ્રવ તત્વને જેમ છે તેમ ઓળખીને છોડવું, એ વ્યવહાર સંગીતના વિષયમાં આવે છે.